SBS રેડિયો. આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
કોઈ પણ દેશના શિક્ષણ અને રાજકારણ બહુ સ્વચ્છ અને પવિત્ર હોવા જોઈએ, કેમ કે આ બંને ક્ષેત્રો માણસ માત્રના જીવન પર ખૂબ ઊંડી અસર કરતા હોય છે. પણ અફસોસની વાત એ છે કે સમાજના અન્ય ક્ષેત્રોની જેમ આને પણ ભ્રષ્ટાચાર અડી અને નડી ગયો છે. આજે આ વાત કરવાનું ખાસ કારણ, આપણા આજના મહેમાન છે શૈલેષ પ્રજાપતિ. એ બીજા કોઈ નહીં પણ તાજેતરમાં જ આ મુદ્દા પર રચાયેલી ગુજરાતી ફિલ્મ સાહેબના નિર્દેશક દિગ્દર્શક છે. શૈલેષભાઈ, હું જેલમ હાર્દિક સ્વાગત કરું છું તમારું SBS ગુજરાતીમાં.
થેન્ક યુ વેરી મચ.
મેં જેમ શ્રોતાઓને હમણાં જ વાત કરી એમ તમે સાહેબ ફિલ્મ જે હમણાં જ રજૂ થઈ છે એના નિર્દેશક છો, પણ એ પહેલાં તમે લગભગ છેલ્લા 30 વર્ષથી કળા અને મનોરંજનના ક્ષેત્રે વિવિધ કામગીરી સાથે સંકળાયેલા છો. અને 30 એ ગાળો જ માત્ર અગત્યનો નથી, પણ આ 30 ગાળામાં તમે બે દેશ અને બે સંસ્કૃતિ દ્વારા આમાં જોડાયેલા છો, કેમ કે તમે ન્યૂઝીલેન્ડના નાગરિક છો અને અત્યારે ભારતમાં ગુજરાતમાં છો. તો બેસ્ટ ઓફ બોથ તમને મળ્યો હશે શૈલેષભાઈ.
જી, એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. બોથ ઓફ ધ વર્લ્ડ એક્સપ્લોર કરવાનું મને સદભાગ્ય ખરેખર પ્રાપ્ત થયું છે, એ સાચું કહ્યું તમે.
તમે રંગમંચનું શિક્ષણ મેળવ્યું છે અને શોખ તો રહ્યો જ હશે, કારણ કે તમારા ખૂબ બધા કામ છે આમાં, એઝ એન એડિટર, આસિસ્ટન્ટ એડિટર, ડિરેક્ટર, એક્ટર, અને પછી તમે ન્યૂઝીલેન્ડમાં પણ આ જ કામ તમે ચાલુ રાખ્યું છે. એ બહુ આનંદની વાત છે, કારણ કે ભારતને અને ગુજરાતી ભાષાને અને એના રંગમંચને આ રીતે બહારના દેશમાં જીવંત રાખવી એ થોડું કઠિન અને થોડું ચેલેન્જિંગ છે.
ઓફકોર્સ એ થોડું ચેલેન્જિંગ લાગેલું, પણ જેવી રીતના હું અંદરથી અનુભવતો હતો કે મારી માતૃભાષામાં મારે કંઈક કરવું જોઈએ એમ, ન્યૂઝીલેન્ડની ધરતી પર પણ ઘણા એવા બધા ગુજરાતી મિત્રો છે અને વસે છે, તો જેમને અંદરથી સતત ગુજરાતી ભાષા માટે કરવું છે, ગુજરાતી ભાષાને તે લોકો મિસ કરે છે, એટલે એ એટલું બધું અશક્ય જેવું નહોતું લાગ્યું અને બહુ મુશ્કેલ ભરી પણ નહોતું, કારણ કે એમનો સાથ અને સહકાર એટલો રહ્યો હતો તો એ અમે કરી જ શકેલા. એટલે એના માટે હું ગુજરાતી સાહિત્ય મંડળ ન્યૂઝીલેન્ડનો ખૂબ ખૂબ આભારી છું.
દર્પણ એકેડેમીમાંથી તમે લોક નાટ્યનું શિક્ષણ લીધું હશે, તો સાથે તમે પાછું ન્યૂઝીલેન્ડમાં યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડમાંથી પણ તમે એનું ભણ્યા છો. હવે આ બધું શિક્ષણ અને એમાં અચાનક અત્યારના સમયમાં આવેલી આ સાહેબ ગુજરાતી ફિલ્મ શિક્ષણમાં પ્રવેશેલું રાજકારણ અને એના અનિષ્ટો પર આધારિત છે, તો કઈ રીતે આવ્યો આ વિચાર અને કઈ રીતે શરૂ થઈ આખી સફર?
ગણપતિ, એમાં એવું છે કે હું 2016 ન્યૂઝીલેન્ડથી એક શોર્ટ ફિલ્મ લઈને અહીંયા અમદાવાદમાં શૂટિંગ માટે આવેલો, અને એ સમયગાળા દરમિયાન મલ્હાર ઠાકરને મળવાનું થયેલું મારે, અને એમને મેં 2 ગુજરાતી ફિલ્મોની વાર્તાઓ વિશે મેં એમને વાત કરેલી, અને એમને ખૂબ ઉત્સાહપૂર્વક મને એમને સાંભળ્યો, અને પછી અમારી એકબીજાની સાથે વાતચીત થઈ, એ વાતચીતની થોડી દોસ્તીમાં પરિણમી, અને પછી એક સમયગાળામાં એ એક વિષય ઉપર કામ કરી રહ્યા હતા, અને એ વિષય પરેશ વ્યાસનો હતો જે આ ફિલ્મના રાઇટર છે. અને પરેશભાઈએ એ વખતે તણખો 2006 ગુજરાતી એકાંકી સ્પર્ધા માટે કંઈક એક નાટક લખ્યું હતું જેમાં આવી જ કંઈક વાત હતી, અને એનું નામ હતું તણખો, અને એ વિષય મલ્હારભાઈને ગમેલો રહે એની પરથી એ લોકો ફિલ્મ કરી રહ્યા હતા. અને પાછું એમાં કારણ કે ફિલ્મનું પેલું પરિપ્રેક્ષ થોડો મોટો હતો એકાંકી કરતા, એટલે એમાં નવનિર્માણ આંદોલન જે થયું હતું એનું એ બીજ એમાં રોપાયેલું હતું. ઓફકોર્સ એ નાટકમાં પણ એ જ હતું, એટલે પછી એ વિષય મને ખૂબ, કારણ કે હું 2000 હું 10 હતો ત્યારે આ ઘટના આપણા ગુજરાતમાં થઈ ગયેલી હતી, અને એનો એક બહુ જેને કહેવાય કે સમજદારી નહોતી મને જયારે, પણ એ વખતે મેં આંદોલનો જોયા હતા, એસ્પેશિયલી નવનિર્માણ આંદોલન, અને મારા મગજ ઉપર અને હૃદય ઉપર બહુ મોટી છાપ ધરાવીને એ ગયા હતા, અને સતત મને એના એ દ્રશ્યો મારા સ્મૃતિ પોતી પર એટલા બધા અંકિત હતા ને, તો મને એકદમ જ સૂજ્યું કે એમને કહ્યું ત્યારે મેં, અચ્છા એ નવનિર્માણ પર કરે છે, યાર બહુ બહુ મજા આવશે જો આમાં હું ઇન્વોલ્વ થઈ શકીશ તો. અને પછી એ વસ્તુ પરિણમી કે ભાઈ હા તમે ન્યુઝીલેન્ડ છો, તમારે આવવું જ છે, તો પછી તમે શા માટે આ ફિલ્મ નથી ડિરેક્ટ કરતા? મેં કીધું હું દિગ્દર્શન કરું, પણ એ બહુ ઝડપથી હું આવી જાઉં, અને પછી એમાં કારણ કે પ્રી પ્રોડક્શન અને રાઇટિંગમાં પણ જો હું ઇન્વોલ્વ હોઉં તો મને ખૂબ મજા આવશે. અને એ રીતના આ વાત પરિણમી, કારણ કે સાંપ્રત સમયમાં પણ આ વિષય એટલો બધો જાગતો અને બહુ હોન્ટિંગ વિષય છે, એટલા માટે કે છોકરાઓ અહીંયા 5-5 લાખની ફી આપ્યા પછી જયારે એ એમબીએ કરે છે, અને એમબીએ કર્યા પછી એમને નોકરીઓ મળતી નથી, એવા ઘણા બધા કિસ્સાઓ અને ન્યુઝપેપરમાં તો આવતા જ હતા, પણ પર્સનલ રિલેશનશીપમાં પણ એવા બધા કિસ્સાઓ ઉભરી આવેલા. કેમ કે અમારા એક દૂરના સિસ્ટર છે, એમનો દીકરો એમબીએ કરેલો, પણ 15-20 હજારથી વધારે નોકરી મળે નહીં, ને પછી ફાઇનલી હી હેઝ ટુ માઇગ્રેટેડ ટુ કેનેડા. એટલે આ વિષય પર ખરેખર વાત કરવી જરૂરી હતી, એટલે પછી અમે લોકોએ નક્કી કર્યું કે ના ચલો આપણે આ વિષય પર કામ કરીએ.
તમે વાત કરી એમ બેરોજગારી તો ભારત આખામાં, વિશ્વ આખામાં પણ હશે, પણ ભારતમાં તો ખરાબ રીતે ફેલાયેલી છે. ઘણી બધી આત્મહત્યાના બનાવો બને છે, નિરાશા તો કેટલા બધામાં હશે જ. અને હમણાં એક સરકારી ફેરફાર સારો આવ્યો કે સવર્ણ ગરીબોને પણ નોકરી માટે 10% અનામત રાખવામાં આવશે. પણ આ બધું આજનું છે, અને તમે વાત કરી એમ તમને આ વિચાર તો તણખા સ્વરૂપે આવ્યો કે નવનિર્માણના નાટક બને છે તો કેમ નહીં આના પર આપણે એક ફિલ્મ બનાવી. તો એક લગભગ 4-5 દશક પહેલાંની ઘટનાને આટલા બધા સાંપ્રત સમયમાં મૂકવી એક ફિલ્મના માધ્યમથી, એમાં સાથે તમારે બીજું પણ ઘણું એવું જોડવું પડ્યું હશે કે જે દર્શકોને મનોરંજન પૂરું પાડે અને એમને જકડી રાખે, તો એવું શું આપ્યું અને કેવી રીતે કલાકારોએ સાથ આપ્યો એમાં?
હા, એટલે આમાં વાતનું ખાલી આપણે બીજે જ લીધું હતું. આપણે એ એરિયામાં અને એ એરામાં ગયા જ નહીં, 1972-74 આપણે ગયા જ નહીં, પણ એ પોલિટિકલ ઘટના એટલી મોટી હતી જેની પર આજ સુધી કોઈ ફિલ્મ બની નથી. અને અમે પણ એ 1974નું દ્રશ્ય નથી ખડી કરી શક્યા, કારણ કે એ બહુ મોટા બજેટની ફિલ્મ થાય. એટલે અત્યારના સમયમાં ખાલી એટલી જ વાત લીધી કે ભાઈ એક સ્ટુડન્ટ સિસ્ટમ સામે ઉભો થઈ જાય છે અને ચેલેન્જ ફેંકે છે, કારણ કે એનો સ્વભાવ જ ચેલેન્જ વાળો છે, નાની મોટી ચેલેન્જો ઉપાડી લે છે, અને અનાયાસે આ ચેલેન્જ આવી જશે એ પણ ચેલેન્જ લઈ લે છે, અને પછી પ્રજામાં પણ એ રોષ અને આક્રોશ છે, એના કારણે એને સપોર્ટ મળે છે અને એ સરકારને ઉઠલાવી દે છે. તો એ નવનિર્માણની જ આ વાત હતી, અને એને અત્યારના સંદર્ભમાં જ કોઈ પણ પક્ષનો વિરોધ કર્યા વગર સિસ્ટમ સામેની જ આ વાત કરી છે. અને એમાં આજના જ વિષયમાં આજના જ છોકરા છોકરીઓની આપણે વાત કરી છે. આજે પણ ઘણી બધી સમાચારો ઘણી જગ્યાએથી એવું મળે છે કે 2-3 માર્ક્સ માટે છોકરાઓ ફેલ થાય છે મેડિકલ જેવી કોલેજમાં, એમની પાસે ખાસી મોટી ફી ઉઘરાવવામાં આવે છે, એના કારણે એ લોકો પોતાની જાતના સુસાઇડ પણ કરી રહ્યા છે, તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે આત્મહત્યા કરે છે. એટલે અત્યારના સમય સાથે આ વિષય આમ ફિટ બેસ્ટ જ હતો, એટલે એવું નથી તમે 1974ની જ વાત કરી છે. એક આ કથાને બિલકુલ જેને કાલ્પનિક રીતે જ દર્શાવી છે, પણ પ્રશ્નો અને વિષય આજનો છે.
કળા છે એ કોઈ પણ માધ્યમથી પ્રસ્તુત થાય, એ સાહિત્ય હોય, સંગીત, નૃત્ય, નાટક કે પછી ફિલ્મો, પણ એની સફળતા જ એમાં છે કે બહુ જૂનો મુદ્દો, કોઈ એવી જૂની ઘટનાને પણ બહુ જ સરસ રીતે સાંપ્રત બનાવી મૂકે છે અને એ પણ લોકોને સ્પર્શી જાય, લોકોને અસર થાય એ રીતે. અને ફિલ્મને આવા એક માધ્યમ તરીકે વાપરવી એ પણ ખરેખર તો હું કહું તો એક મોટું સમાજસેવાનું કામ છે, કારણ કે લોકો એનાથી ખૂબ પ્રેરણા લે છે. અને તમારી ટીમે પણ ટ્રેલર પરથી અમને લાગે છે કે ઘણું જ સરસ કામ કર્યું છે. તો શૈલેષભાઈ, એ વિષય પર વાત કરવા માટે, અમારા સૌ સાથે જોડાવા માટે, SBS ગુજરાતીના શ્રોતાઓ માટે સમય ફાળવવા માટે હું જેલમ હાર્દિક તમારો ખૂબ આભાર માનું છું અને તમારી આખી ટીમને અમારા સૌ વતી શુભેચ્છાઓ પાઠવું છું.
આપનો ખૂબ ખૂબ આભાર, અને તમે માણજો, ઓસ્ટ્રેલિયામાં છે, ન્યુઝીલેન્ડમાં પણ આવી રહ્યું છે, અને મને લાગે છે કે તમને બધાને ગમશે જ. અને આ વિષય દરેક જણને સ્પર્શે એવો છે, ઊંડે ઊંડે ક્યાંક સ્પર્શશે. અને અમારું આ કામ બે ચાર જણા માણસો કે બે ત્રણ વિદ્યાર્થી આના માટે થોડો વિચાર કરે એ જ આ ફિલ્મનો ઉદ્દેશ છે. બસ
એક કલાકાર માટે તો કળા દ્વારા જ સમાજને કંઈક પ્રદાન થતું હોય છે, અને આવા એક બહુ બળુકા પ્રદાન બદલ તમને ફરીથી એકવાર અભિનંદન અને ખૂબ શુભેચ્છાઓ આ ફિલ્મ માટે.
થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ.
SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.
Want to hear more stories like this? Subscribe to our regular podcasts on iTunes.